मंगलाचरण।
नमो अरिहंतां नमो सिद्धानं नमो आयरियानं नमो उवजायानं नमो लोए सवसाहूणं मोक्षमार्गस्य नेतारं वेतारं कर्मभूवृतां ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये।
जो आप जैन सिद्धांत प्रश्नोत्तर माला स्वाध्याय चाले छे एमां आपणो पर्याय अधिकार छे पानू नंबर 82 पेज नंबर 82 क्वेश्चन 265 पानू 82। ફરીથી થોડુંક વેરી ક્વિક રિવિઝન કરીએ દર વખતની જેમ અને આગળ વધીએ। આપણે વિશ્વના 6 દ્રવ્ય જોયા, એના ગુણો જોયા, બરાબર, ગુણોમાં સામાન્ય વિશેષ આદિ ગુણો જોયા, અને હવે પર્યાય અધિકાર આપણે શરૂ કર્યો। તો પર્યાય કોને કહે છે? ગુણોના વિશેષ કાર્યને પર્યાય કહે છે। એમાં આપણે બે સિદ્ધાંત ઓલરેડી જોઈ લીધા। કયા જોયા? પહેલો સિદ્ધાંત, હા, વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય, કે પર્યાયના બે પ્રકાર, વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય। વ્યંજન પર્યાય કોને કહે છે? દ્રવ્યના પ્રદેશ અથવા ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહે છે, અને બાકીના અન્ય બધા ગુણોની પર્યાયને અર્થ પર્યાય। હવે એ બેના બે બે ભેદ જોયા આપણે, કયા? સ્વભાવ અને વિભાવ। તો સ્વભાવ વ્યંજન પર્યાય કોને કહે છે? વેરી ગુડ। પર નિમિત્ત વગર દ્રવ્યનો જે આકાર હોય એને સ્વભાવ વ્યંજન પર્યાય કહેવાય છે, નેચરલ। અને પર નિમિત્ત સહિત દ્રવ્યનો જે આકાર હોય એને વિભાવ વ્યંજન પર્યાય કહેવાય છે। પર નિમિત્ત સહિત દ્રવ્યના ગુણોની પર્યાયને અર્થ પર્યાય કહેવાય છે, વિભાવ અર્થ પર્યાય। અને પર નિમિત્ત રહિત દ્રવ્યના ગુણોની પર્યાયને સ્વભાવ, બરાબર। આ આપણે એક સિદ્ધાંત જોયો। પર્યાય ઉપર બીજો કયો સિદ્ધાંત જોયો? કે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ, કે દરેક દ્રવ્યમાં એક ત્રિકાળી અંશ છે અને એક બદલતો અંશ છે। જે ત્રિકાળી અંશ છે એને દ્રવ્ય અંશ કહેવાય છે, અને જે બદલતો અંશ છે એ પર્યાય અંશ છે। જે દ્રવ્ય અંશ છે એને ધ્રુવ કહેવાય છે, અને જે બદલતો અંશ છે એમાં ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે। ઉત્પન્ન થાય છે એને ઉત્પાદ કહેવાય, નાશ થાય એને વ્યય, બરાબર। આ આપણે સેકન્ડ સિદ્ધાંત જોઈ લીધો। એના પછી આપણે પુદ્ગલ દ્રવ્યની પર્યાયોથી શરૂ કર્યું। તો પુદ્ગલ દ્રવ્યની પર્યાયમાં કાં તો એક પરમાણુ હોય, અથવા એક અથવા એકથી વધિક પરમાણુ બંધ થઈને સ્કંદ બને છે, બરાબર। એવી આપણે 23 અલગ અલગ જાતની વર્ગણાઓ જોઈ। એમાંથી 5 પ્રકારની વર્ગણા એવી છે જેનો જીવ સાથે સંબંધ થાય છે, બાકીની વર્ગણાઓ એવી છે જેનો જીવ સાથે સંબંધ જ નથી। આકાશમાં બધે છે પણ ઇટ ડઝન્ટ મેટર, ખ્યાલ આવે છે કે નહીં? જેનો જીવ સાથે સંબંધ છે તો એને કારણે જીવને મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે, માટે એ જાણવું રેલેવન્ટ છે। જેનો સંબંધ નથી એ જાણવું રેલેવન્ટ નથી। જો ઓલવેઝ આ થોડોક સાઈડ પોઈન્ટ કહી દો વાઇલ વી આર ઓન ધ ટોપિક, વિશ્વમાં 6 પદાર્થ છે ને, એ 6 પદાર્થ વિશે ઘણી બધી વસ્તુ જાણવા લાયક છે, એના વિશે ઘણી બધી વસ્તુ જાણવા લાયક છે, પણ ધરા 90% ઓફ વસ્તુ, એટલે મેજોરિટી વસ્તુ એ જાણીને મારા કઈ રેલેવન્સ નથી, મને એને જાણીને કઈ પ્રયોજન નથી। જેવી રીતના સપોઝ સ્કેન્ડિનેવિયામાં કોઈ એક પર્ટિક્યુલર ટાઉનમાં કોઈ એક પર્ટિક્યુલર ઘર ઈંટથી બન્યું છે કે પથ્થરથી બન્યું છે કે કોન્ક્રીટથી બન્યું છે, હાઉ ડઝ ઇટ મેટર, ખ્યાલ આવે છે કે નહીં? તો આવા તો ઘણી બધી વસ્તુ જાણવા લાયક છે, પણ એને જાણીને જો મારું પ્રયોજન નથી તો એને જાણીને હમણાં કઈ ફાયદો નથી, કેમ કે આપણું જ્ઞાન લિમિટેડ છે। કેવળ જ્ઞાનમાં તો પછી બધું જણાવવાનું જ છે, પણ હમણાં જ્ઞાન લિમિટેડ છે, એને જ્યાં યુઝ થઈ શકે ત્યાં યુટિલાઇઝ કરો। એના માટે થઈને આપણા શાસ્ત્ર પણ એવી રીતના ડિઝાઇન કરેલા છે, મુનિરાજ જે શાસ્ત્ર લખી ગયા તો એમનું જ્ઞાન પણ લિમિટેડ હતું. તો એ લિમિટેડ હતું તો એમણે પણ એટલું જ જાણ્યું વિચ ઇઝ રેલેવન્ટ. હવે એમાંથી આપણું જ્ઞાન હજી ઘટી ગયું. તો એ આટલું બધું લખી ગયા છે એમાંથી પણ આપણે કયું સ્ટડી કરીએ? કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એને પહેલા સ્ટડી કરી લઈએ. ખ્યાલ આવે છે કે નહીં? તો એ જયારે મુનિરાજ શાસ્ત્ર લખી ગયા તો એમાં અમુક વસ્તુ તો એમણે લખી જ નથી. જેવી રીતના 23 વર્ગણાઓ છે ને, તો બધાના નામ આપણી પાસે અવેલેબલ છે. બધાના નામ અવેલેબલ છે. જેવી રીતના સ્થૂળ થી તમે સૂક્ષ્મ તરફ જાઓ તો સૌથી પહેલા ઔદારિક, પછી સૌથી પહેલા આહાર વર્ણ, આહાર વર્ણ ઔદારિક નહીં, આહાર વર્ણ. પછી એક મિનિટ, એ આહાર વર્ગણ અને તેજસ વર્ગણની વચ્ચે એક આહાર શૂન્ય વર્ગણ એવું પણ છે. પણ એનો અને જીવનો ક્યારે સંબંધ થતો જ નથી. એટલે નામો અવેલેબલ છે પણ આપણે હમણાં સ્ટડી કરતા નથી. કોઈને વિશેષ જાણવું હોય તો જે ગોમટસાર શાસ્ત્ર છે એમાં લખેલા છે બધા, તમે ત્યાંથી સ્ટડી કરજો. ચાલો આગળ. તો આપણે પુદ્ગલની પર્યાયમાં આ બધી વર્ગણાઓ આપણે જોઈ. એમાં પછી 6 પ્રકારના સ્કંદ જોયા. સ્થૂળ સ્થૂળ સ્કંદ, પછી સ્થૂળ સ્થૂળ સૂક્ષ્મ, સૂક્ષ્મ સ્થૂળ, સૂક્ષ્મ અને સૂક્ષ્મ સૂક્ષ્મ, એ બધા આપણે જોઈ લીધા. હવે આપણે જીવની પર્યાયો સ્ટડી કરવાનું આપણે શરૂ કર્યું છે. બરાબર, જીવની પર્યાયોમાં લાસ્ટ ટાઈમ આપણો ક્લાસ ઉપર થયો હતો અને થોડુંક આપણે બે શાસ્ત્રને કોરિલેટ કરવાની ટ્રાય કરી. તો આઈ ગોટ અ ફીડબેક ઇટ ગોટ વેરી કન્ફ્યુઝિંગ, કેમ કે વી વર ફ્લિપિંગ બેક ટુ મચ. એટલે આજે આપણે આ બુકને જ મેઇન રાખશું, પણ આમાંથી ઘણી બધી ડિટેલ્સ જાણવા લાયક છે તો એ આપણે એમાંથી જોશું. ચાલો, સૌથી પહેલા તો કોઈને યાદ હોય તો આપણે પહેલા આવું ડ્રો કરતા હતા કે સૌથી પહેલા વિશ્વ, એકદમ હાઈ લેવલ, રાઈટ? વિશ્વ કોને કહેવાય? કે 6 દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવાય. તો એનાથી દ્રવ્ય આવે. દ્રવ્ય કોને કહેવાય? ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય અને ગુણોની વર્તમાન અવસ્થાને પર્યાય કહેવાય. તો વિશ્વ કેટલા છે? એક. દ્રવ્ય 6, અહીંયા અનંત અને અહીંયા અનંતાનો. તો જયારે કોઈ વાત કરવી હોય તો કોઈ એક વસ્તુની વાત થાય ને, તો આપણે વિશ્વમાં હવે જીવ દ્રવ્યમાં સૌથી પહેલા જ્ઞાન ગુણની પર્યાયની વાતો કરીએ છીએ. ખ્યાલ આવે કોન્ટેક્સ્ટ? આની પહેલા આપણે પુદ્ગલની વાત કરી. તો વિશ્વમાં પુદ્ગલ દ્રવ્યમાં એના સ્પર્શ ગુણમાં ચિકાસને કારણે સ્કંદ બને છે, એની પર્યાયની આપણે વાત કરી. હવે આપણે બીજો ગુણ લઈએ છીએ. ખ્યાલ આવી ગયો બધાને કોન્ટેક્સ્ટ? ઓકે. તો જો ક્વેશ્ચન 265, જ્ઞાન ગુણના કયા કયા પર્યાયો છે? જીવના જ્ઞાન ગુણના પર્યાયો કયા કયા છે? તો જો એમાં 8 નામ આપ્યા છે, આપણે અહીંયા બોર્ડ ઉપર પહેલા જોઈ લઈએ. ઉપર થોડા અક્ષર નાના લખ્યા કેમ કે આઈ વોન્ટ ટુ ફિલ ધીસ લેટર, અને આ બોર્ડ ઉપર ઇરેઝ થતું નથી. જો જ્ઞાન ગુણ, જ્ઞાન ગુણના બે પ્રકાર, જ્ઞાન ગુણની પર્યાયના બે પ્રકાર, એક સમ્ય જ્ઞાન, એક મિથ્યા જ્ઞાન. બરાબર, જ્ઞાન ગુણની પર્યાયના બે પ્રકાર, એક સમ્ય જ્ઞાન, એક મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાનના સ્ટ્રેટ હવે 3 પ્રકાર, કુમતી, કુશુદ્ધ, કુઅવધિ. 3 પ્રકારના મિથ્યા જ્ઞાન કોઈ પણ દ્રવ્યને હોઈ શકે, જીવને હોઈ શકે. જીવને 3 પ્રકારના મિથ્યા જ્ઞાન હોઈ શકે, કુમતી જ્ઞાન, કુશુદ્ધ જ્ઞાન અને કુઅવધિ જ્ઞાન. કુઅવધિ જ્ઞાનને વિભંગ જ્ઞાન પણ કહેવાય. એટલે ક્યારેક એવો શબ્દ સાંભળો તો તમને કોન્ટેક્સ્ટ દેખાય. બરાબર છે? ઓકે, હવે આને થોડુંક ઇગ્નોર કરો. સમ્યક જ્ઞાનના બે પ્રકાર, એક પ્રમાણ જ્ઞાન અને એક નય જ્ઞાન. પ્રમાણ જ્ઞાન અને નય જ્ઞાન. સૌથી પહેલા સમ્યક જ્ઞાન છે તો એને સમ્યક જ્ઞાન કોને કહેવાય? કે વસ્તુના સાચા જ્ઞાનને, એટલે જેવી વસ્તુ છે એવા જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય. મિથ્યા જ્ઞાન કોને કહેવાય? કે જેવી વસ્તુ છે એવું જ્ઞાન નથી, પણ એમાં 3 પ્રકારના દોષ આવે છે. કોઈને યાદ છે 3 દોષ? નહી, આ આપણે જેને ક્યારે જોયું હતું, સ્ટાર્ટિંગમાં જે જ્ઞાન ગુણમાં આપણે જોયું હતું કદાચ. ત્રણ પ્રકારનો દોષ આવે છે. મિથ્યા જ્ઞાનમાં, જ્ઞાન ને મિથ્યા જ્ઞાન થવામાં ત્રણ દોષ આવે છે. સંશય, વિપર્યય અને અનધ્યવસાય, આ ત્રણ પ્રકારના દોષ છે. સંશય, વિપર્યય, અનધ્ય. સંશય એટલે ડાઉટ હોવો, આમ છે કે આમ છે. વિપર્યય એટલે ઊંધું જ માની લેવું, આમ ની બદલે આમ જ છે. અને અનધ્યવસાય એટલે આઈ ડોન્ટ કેર, આમ હશે કે આમ હશે, હું જે હોય. ક્લિયર નથી? ફરી હા, હવે આમાં આપણે બોર્ડ યુઝ કરવું છે ને, ભૂસાતું નથી, એટલે જે થોડું ઘણું દેખાય હું કહું છું, એમાંથી સાંભળી લેજો. મિથ્યા જ્ઞાનના ત્રણ પ્રકાર, કુમતી, કુશુત, કુઅવધી. સમ્યક જ્ઞાનના બે પ્રકાર, પ્રમાણ અને નય. હવે પ્રમાણ ને નય સમજવા માટે આપણે થોડી લાંબી સ્ટોરી કરીએ છીએ. તો એ સમ્યક જ્ઞાન એટલે વસ્તુ જેવી છે એવી જાણવી, એને સમ્યક જ્ઞાન કહેવાય છે. બરાબર? ઓકે. હવે આપણને કોઈ પૂછે ત્યાં મંદિર કેવું છે તો શું જવાબ આપશો? હા, સપોઝ હું એક એક જણને પૂછું છું, બોલો કેસી, મંદિર કેવું છે? ભવ્ય છે. ઓકે. બીજા કોઈને? પ્રિયંક, દર્શનીય છે. સરસ, ચાલો. કેવું છે? પણ સરસ એટલે શું? સરસ એટલે રસ વાળું છે એમ. વિતરાગી દેવી. ઓકે. બીજું કોઈ કઈ? શીતલ, કોલ્ડ છે. ઓકે. શાંત છે. ઓકે. સ્પેશિયસ છે. ઓકે. સી, મંદિર કેવું છે કહેતા આપણે જયારે વર્ણન કરીએ છીએ તો એક એક વસ્તુનું વર્ણન કરીએ છીએ. તો આપણા જ્ઞાનમાં બધું છે કે નહીં એક સાથે? કે વ્હાઈટ માર્બલથી બનેલું છે, એમાં ચાર માળ છે, આ માળે આ ભગવાન છે, ઉપરના માળે સોનગઢ છે, અહીંયા સ્વાધ્યાય હોલ છે, અહીંયા આપણને બધું ખ્યાલમાં છે કે નહીં? આ બધું ખ્યાલમાં હોવું એને કહેવાય પ્રમાણ જ્ઞાન. પ્રમાણ એટલે આખી વસ્તુનું એક સાથે સાચું જ્ઞાન હોવું, એને કહેવાય પ્રમાણ જ્ઞાન. હવે બોલતી વખતે અથવા વિચારતી વખતે કોઈ એક એંગલથી વિચારવું કે બોલવું એને કહેવાય નય જ્ઞાન. હવે સપોઝ આપણને એમ કોઈ પૂછે કે મંદિર કેવું છે, તો વાઇલ આપણા જ્ઞાનમાં બધું જ ક્લિયર છે તો પણ આપણે એના પર અડધો કલાક પણ વિચાર કરી શકીએ છીએ. કે જેવી રીતના બેઠા છે, આખું ક્લિયર છે તો પણ આપણું જ્ઞાન છે ને વર્ચ્યુઅલ ટૂર લે છે કે નહીં? કે આપણે આમ સપોઝ બેઠા છે, પણ હવે આપણે દરવાજામાં એન્ટર થઈએ તો અહીંયા દિલીપ કાકા બેઠા છે, પછી અહીંયા બે લિફ્ટ છે. હા, તો જેમ જેમ હું બોલું એમ આપ જ્ઞાનમાં આવતું જાય છે કે નહીં? પછી એમ નીચે જઈએ તો સ્વાધ્યાય હોલ છે, ઉપર જઈએ તો જૈન મંદિર છે. તો આપણા જ્ઞાનમાં એક આસ્પેક્ટને વિચાર કરવાની પણ શક્તિ છે અને આખી વસ્તુને એક સાથે વિચાર કરવાની પણ શક્તિ છે. જ્ઞાનમાં બે એંગલ છે, ખ્યાલ આવે છે? કાં તો આખું વિચાર કરી શકે, કા એક આસ્પેક્ટને વિચાર કરે. તો આખું વિચાર કરે એને પ્રમાણ જ્ઞાન કહેવાય, એક આસ્પેક્ટનો વિચાર કરે એને નય જ્ઞાન કહેવાય. ક્લિયર? ઓકે. હવે એ નયનું ફર્ધર ડિટેલ્સ છે એને આપણે ક્યારેક પછી જોશું. પ્રમાણના બે પ્રકાર, એક છે પરોક્ષ પ્રમાણ અને એક છે પ્રત્યક્ષ પ્રમાણ. પરોક્ષ પ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણ, તમે આને આમ આમ જ ક્લાસિફિકેશન બનાવજો, અહીંયા જગા નહોતી એટલે. હવે પરોક્ષ જ્ઞાનના બે પ્રકાર કે સુમતિ, સમ્યક મતિ જ્ઞાન અને સમ્યક શુદ્ધ જ્ઞાન. સમ્યક મતિ જ્ઞાન અને સમ્યક શુદ્ધ જ્ઞાન, આ બે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થવાને કારણે પરોક્ષ જ્ઞાન છે. બરાબર? આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા થઈ હતી, યાદ છે ને બધાને? યાદ છે ને? ઓકે. પરોક્ષ જ્ઞાન કોને કહેવાય? જે ઇન્દ્રિય અને મનના ડિપેન્ડન્સથી થાય છે એને પરોક્ષ જ્ઞાન કહેવાય. અને પ્રત્યક્ષ જ્ઞાન કોને કહેવાય? જે પોતાના આત્માનું ડાયરેક્ટ જ્ઞાન, આત્માથી ડાયરેક્ટ થનારું જ્ઞાન છે એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. જેવી રીતના વિચાર કરો, સમજો, આપણે જયારે વિચાર કરીએ ને ત્યારે ઓલરેડી પરોક્ષ થઈ ગયું, કેમ કે આપણે મનથી વિચાર કરીએ. કે સમજો કે અહીંયાથી આપણે અમેરિકામાં ન્યુયોર્ક સ્ટેટમાં ઓલું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કેવું દેખાય છે એ વિચાર કરીએ, સમજો, અહીંયા બેઠા બેઠા. તો આપણે આમ જાણે કલ્પના આપણા મનમાંથી ઉઠે અને વિચાર કરીએ એવું થાય છે ને, એવું થાય છે ને, તો એને પરોક્ષ જ્ઞાન કહેવાય. કેમ કે મનથી એ જ્ઞાન થાય છે. હવે સપોઝ ત્યાં દેવલોકમાં સૌધર્મ ઇન્દ્રનું આસન ડોલાયમાન થાય ને, બાળ તીર્થંકરનો જન્મ થાય ત્યારે, તો આપણને પરોક્ષ જ્ઞાનમાં કેવું છે કે ખબર છે અને આપણે એને ઇમેજિન કરીએ છીએ. પ્રત્યક્ષ જ્ઞાન કેવું છે કે ડોલાયમાન થાય તો એમને વિચાર થાય કે અરે આ શું થયું, તો પછી અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે અને અવધિ જ્ઞાનમાં એમને જણાય કે આવું આવું થયું છે. એ જણાવવા માટે એમને પાંચ ઇન્દ્રિયથી દેખાય છે ત્યાં ઓલરેડી કે અયોધ્યામાં બાળ તીર્થંકરનો જન્મ થયો, એમની આંખો ત્યાં સુધી કામ કરે છે. તો ના, એવું નથી, ખ્યાલ આવે છે કે નહીં. અને મનથી પણ જણાતું નથી, એ આત્માથી ડાયરેક્ટ કરનારું જ્ઞાન છે, તેને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. હવે આ પ્રત્યક્ષ જ્ઞાનનો આપણને કોઈ ફિલિંગ નથી, કેમ કે આપણે ક્યારે અત્યારના આપણને થતું નથી, એટલે વી કાન્ટ ઇમેજિન, પણ આપણે એક્ઝામ્પલથી જ સમજી શકીએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં? ફરીથી, પરોક્ષ જ્ઞાન કોને કહેવાય? જે ઇન્દ્રિય અને મનના નિમિત્તે થાય એને પરોક્ષ કહેવાય, અને પ્રત્યક્ષ જે આત્માથી ડાયરેક્ટ થનારું જ્ઞાન. તો પ્રત્યક્ષ જ્ઞાનમાં બે ભેદ છે, કે જો જ્ઞાન અધૂરું હોય તો એને દેશ પ્રત્યક્ષ કહેવાય, અને પૂરું હોય તો એને સકલ પ્રત્યક્ષ કહેવાય. પૂરું હોય તો સકલ પ્રત્યક્ષ, અધૂરું હોય તો દેશ પ્રત્યક્ષ. તો હવે પરોક્ષ જ્ઞાનના બે ભેદ, સુમતિ સુશ્રુતિ. દેશ પ્રત્યક્ષના બે ભેદ, સુ અવધિ મનપર્યાય. મનપર્યાયમાં સુ મનપર્યાય કેમ ન લખ્યું? કેમ કે આ ખાલી સમ્યક જ છે, અહીંયા છે જ નહીં, એટલે એમાં કુ લગાવીને મતલબ જ નથી, એટલે સુ કુની જરૂરત નથી. અને કેવળ જ્ઞાન એ સકલ પ્રત્યક્ષ. હા, કમ્પ્લીટ જ્ઞાન. યસ, ના ના, સી ધેર ઇઝ અ ડિફરન્સ ઇન ધેટ વર્ડ, ધ મીનિંગ ઓફ વર્ડ કમ્પ્લીટ. આ કમ્પ્લીટ શું છે? ક્વોન્ટિટીની વાત છે, કે આ ક્વોન્ટિટી વાઇઝ આ અધૂરું જ્ઞાન છે. અને આ કમ્પ્લીટ કેવું છે કે કોઈ પણ વસ્તુને પૂરેપૂરી જાણે છે, કોઈ એક પર્ટિક્યુલર વસ્તુને આખી જાણી લે. સપોઝ કે આઈ એમ સ્ટેન્ડિંગ હિયર, આ માઇક અહીંયા છે. હવે આઈ કેન સી ઓનલી ધ ફ્રન્ટ સાઈડ ઓફ ધ માઇક, આઈ કેનોટ સી ધ બેક સાઈડ ઓફ ધ માઇક. હવે બેક સાઈડ પર વ્હાઇટ છે કે બ્લેક છે, હાઉ ડુ આઈ નો? આઈ ડોન્ટ નો, રાઈટ? તો અત્યારના આઈ એમ સીઈંગ ધ ફ્રન્ટ સાઈડ, તો આઈ નો ઓનલી ફ્રન્ટ સાઈડ. પણ સપોઝ હવે આઈ સી ફ્રોમ હિયર, તો બેક સાઈડ છે, આઈ કન્ફર્મ ઇટ. હવે આઈ એમ સ્ટેન્ડિંગ હિયર અગેન, હવે એના બેક સાઈડ પર વ્હાઇટ છે કે બ્લેક છે? બ્લેક છે, આઈ કન્ફર્મ ઇટ, આઈ નો. ઇવન દો આઈ એમ નોટ એબલ ટુ સી ઇટ, તો આ આંખેથી દેખાતું નથી. એટલે મતિ જ્ઞાનમાં આમ તો અધૂરું છે, પણ ઇવન દો આઈ નો કે બેક સાઈડ પર શું છે અને આખી વસ્તુનું જ્ઞાન હોવું, એને કહેવાય પ્રમાણ. ઇટ ઇઝ નોટ ક્વોન્ટિટી. આ આખી છે ને, આ ધીસ ઇઝ ધીસ ડિફરન્સ ઇઝ અબાઉટ કે અમુક વસ્તુને જાણે છે કે પૂરી વસ્તુને જાણે છે. ના, એક્સપિરિયન્સ નહીં. સી, આ એક વસ્તુ એવી છે કે કોઈ એક પર્ટિક્યુલર હાઉસિંગ બ્રોકર છે જે સોસાયટીમાં બધા જ ઘર કેવા છે જાણે છે, જ્યોમેટ્રી ને બધું, તો એનું સકલ જ્ઞાન છે. અને આપણે ખાલી આપણા જ ઘરને જાણીએ છીએ, તો આપણું દેશ જ્ઞાન છે. ખ્યાલ આવ્યો? પણ આપણે આપણા ઘરના કોર્નર કોર્નરને જાણીએ છીએ કે નહીં? અને આપણા ઘરના કોર્નર કોર્નરને જાણીએ છીએ, તો એટ એની મોમેન્ટ આપણે ઘરના હોલમાં પણ ઊભા હોઈએ તો પણ બેડરૂમના પેલા મેળાના ઓલા ખૂણામાં શું પડ્યું છે આપણા જ્ઞાનમાં રહેલું છે કે નહીં? ધીસ ઇઝ અબાઉટ નોઈંગ વન પર્ટિક્યુલર સબસ્ટન્સ ઇન ફૂલ ડિટેલ, અને ધીસ ઇઝ અબાઉટ નોઈંગ એવરી સબસ્ટન્સ. દેર ઇઝ અ સ્લાઇટ ડિફરન્સ ઇન ધ મીનિંગ ઓફ કમ્પ્લીટ જ્ઞાન. હા, આપ શું કહેતા હતા? હા, આ પરોક્ષ પ્રત્યક્ષ. પ્રત્યક્ષના બે ભેદ, દેશ અને સકલ. દેશ પ્રત્યક્ષ અને સકલ પ્રત્યક્ષ. હા. ડબલ થી તો હજી કન્ફ્યુઝિંગ થઈ જાય. દેશ અને સકલ બરાબર, અને આ પાંચ જ્ઞાન ને લખી નાખ્યા, સુમતિ સુશ્રુત, સુઅવધિ, મનોપર્યાય અને કેવળ. સુમતિ જ્ઞાન, સુશ્રુત જ્ઞાન, સુઅવધિ, સુઅવધિ, મનોપર્યાય. આટલું ક્લિયર છે બધાને? ચલો આપણે આ ક્વેશ્ચન વાંચી લઈએ. 265 જ્ઞાન ગુણ ની કેટલી પર્યાયો છે? તો 8 પર્યાય છે. મતિ, શ્રુત, અવધિ, મનોપર્યાય ને કેવળ એ 5 સમ્યક જ્ઞાન ના ભેદ છે. અને કુમતિ, કુશ્રુત જ્ઞાન, કુઅવધિ જ્ઞાન એ મિથ્યા જ્ઞાન ના ભેદ છે. આ રીતે જ્ઞાન ગુણ ની ટોટલ 8 પર્યાય છે. હવે આગળ આ જ્ઞાન ગુણ એ વ્યંજન, આ જ્ઞાન ગુણ ની પર્યાય વ્યંજન પર્યાય છે કે અર્થ પર્યાય? કેમ અર્થ પર્યાય છે? કેમ કે પ્રદેશત્વ ગુણ ની પર્યાય ને વ્યંજન પર્યાય કહેવાય છે, જ્ઞાન ગુણ ની પર્યાય ને અર્થ પર્યાય. તો આટલી બધી પર્યાયમાં સ્વભાવ અર્થ પર્યાય કઈ અને વિભાવ અર્થ પર્યાય કઈ? આ ખાલી કેવળ જ્ઞાન જ સ્વભાવ અર્થ પર્યાય છે, કેમ કે આ બાકી બધા જ્ઞાનમાં હજી જીવ અને પુદ્ગલ નો સંયોગ રહેલો છે. કેવળ જ્ઞાનમાં હવે કોઈ પુદ્ગલ નો સંયોગ નથી, એટલે સ્વભાવ અર્થ પર્યાય. ખ્યાલમાં આવી ગયું? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ છે. ઉપરોક્ત 8 પર્યાયમાં સ્વભાવ અર્થ પર્યાય અને વિભાવ અર્થ પર્યાય કયા? તો કેવળ જ્ઞાન એ સ્વભાવ અર્થ પર્યાય છે, સમ્યક મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન ને મન પર્યાય જ્ઞાન, આ પર્યાયો કેવળ જ્ઞાન કરતા વિભાવ પર્યાય છે, પણ આ મિથ્યા જ્ઞાન કરતા સ્વભાવ પર્યાય, એટલે એ ઇન બિટવીન ની પર્યાયો છે. અને તે ચાર જ્ઞાન સમ્યક જ્ઞાનના પર્યાયો છે, તેથી તેઓ એકદેશ સ્વભાવ પર્યાય કહેવામાં આવે છે. કાં તો એકદેશ સ્વભાવ કહો કા એકદેશ વિભાવ કહો, વન ઇન ધ સેમ. ઇટ ઇઝ ગ્લાસ હાફ ફૂલ ઓર હાફ એમ્પ્ટી, ખ્યાલ આવે? ઓકે, આગળ કુમતિ, કુશ્રુત, કુઅવધિ એ ત્રણ વિભાવ પર્યાય છે. આ થઈ ગયું ક્લિયર? ચાલો હવે આગળ. વિભાવ પર્યાય, હા, એ એક દેશ સ્વભાવ અર્થ પર્યાય, ખ્યાલ આવે? એક દેશ સ્વભાવ અર્થ પર્યાય. ચાલો હવે એક નવો ટોપિક. આ સુમતિ જ્ઞાન છે એ પ્રત્યક્ષ જ્ઞાન છે કે પરોક્ષ? પરોક્ષ જ્ઞાન છે, બરાબર. તો પરોક્ષ જ્ઞાન એનો ભેદ સુમતિ જ્ઞાન, બરાબર. હવે આ સુમતિ ના ત્રણ ભેદ આપણી બુકમાં બે જ લખ્યા છે, પણ આ શાસ્ત્રમાંથી ત્રણ ભેદ છે. પરોક્ષ જ્ઞાન, પરોક્ષ એટલે કે ઇન્દ્રિય અને મનના નિમિત્તે થાય છે, પણ તો પણ એના ત્રણ પ્રકારના ભેદ. એકનું નામ છે સામ વ્યવહારિક પ્રત્યક્ષ. પરોક્ષ જ્ઞાનમાં પ્રત્યક્ષ ભેદ છે, ખ્યાલ આવે? ધીસ પ્રત્યક્ષ એન્ડ ધીસ પ્રત્યક્ષ આર ડિફરન્ટ, કેવી રીતે આપણે જોઈએ છીએ. સામ વ્યવહારિક પ્રત્યક્ષ, પછી બીજું છે અંશે પરોક્ષ અને સંપૂર્ણ પરોક્ષ. સામ વ્યવહારિક પ્રત્યક્ષ, અંશે પરોક્ષ, સંપૂર્ણ પરોક્ષ, મતિ જ્ઞાનના ત્રણ ભેદ. સામ વ્યવહારિક પ્રત્યક્ષ, અંશે પરોક્ષ અથવા સંપૂર્ણ પરોક્ષ, અથવા આ બે ને કમ્બાઈન કરીને યુ કેન સે પરોક્ષ. જનરલાઇઝ, ખ્યાલ આવે છે? જો આપણી બુકમાં શું લખ્યું છે, 267 મતિ જ્ઞાનના કેટલા ભેદ? તો બે ભેદ, સામ વ્યવહારિક પ્રત્યક્ષ અને પરોક્ષ. અહીંયા પરોક્ષ ને બે માં ક્લાસિફાઈ કરી નાખ્યા, અંશે અને સંપૂર્ણ. જો હવે આને સમજી લઈએ થોડું, આ પેન છે, આંખેથી પ્રત્યક્ષ દેખાય છે કે નહીં? હવે સમજો કે તમારી બેગમાં, નીતિની બેગમાં એક પેન છે, પણ દેખાય છે આપણને? આપણને ખબર પડી ક્યાંથી કે નીતિએ મને કીધું મારી બેગમાં પેન છે, પણ આ તો પ્રત્યક્ષ છે કે નહીં? આ તો દેખાય છે સામે, આમ હાજરા હજુર બિરાજમાન અહીંયા, ખ્યાલ આવે છે કે નહીં? તો વ્યવહાર, વ્યવહારિક લોક ભાષામાં, બોલવા ચાલવાની ભાષામાં જે પ્રત્યક્ષ દેખાય છે અને જે થોડુંક ઇનડાયરેક્ટ છે એને ડિફરન્શિએટ કરવા માટે આ જે પ્રત્યક્ષ દેખાય છે એને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. આને ડિવાઈડ કરીએ, સમ પ્લસ વ્યવહારિક, એટલે જે વ્યવહારમાં પ્રત્યક્ષ સમાન છે, જે વ્યવહારમાં પ્રત્યક્ષ સમાન છે. સમજો કે જે આ કેવલ જ્ઞાન છે, તો કેવલ જ્ઞાન એટલે અરિયન ભગવાન અથવા સિદ્ધ ભગવાન ત્યાં ઉપર બેઠા બેઠા આ માઇકના સ્ટેન્ડના પ્રત્યેક પરમાણુ એ પરમાણુ એનો કલર, એનું ટેમ્પરેચર, એનું સ્ટિકીનેસ કે વોટએવર, એની ફીલ સ્મૂથ છે કે રફ છે, એ બધું ત્યાં બેઠા બેઠા જાણે છે. એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય, બરાબર? એમને કોઈ ઇન્દ્રિય કે મનની જરૂરત નથી, ડાયરેક્ટ જાણી લે છે. હવે એમના જેવું તો નહીં, પણ ઇફ આઈ ગો હિયર અને આઈ સ્ટાર્ટ ટચિંગ, તો જો આ કેવું થોડુંક એનું મેટ સરફેસ છે, ઇટ ઇઝ નોટ એ સ્મૂધ, થોડું અંદર ઉપર સરફેસ પર થોડું પ્રોફાઇલ છે. હવે બીકોઝ મેટલનું બનેલું છે અને અહીંયા એસી છે, એટલે ઇટ ઇઝ સ્લાઇટલી કોલ્ડ, તો વેન આઈ એમ ટચિંગ ઇટ તો મને પ્રત્યક્ષમાં ફીલ આવે છે કે નહીં? આઈ કેન જાણે પ્રત્યક્ષ ઓલા ભગવાન જાણતા હોય એના જેવું, ખ્યાલ આવે છે? એટલે જસ્ટ ટુ કો રિલેટ, ઇટ ઇઝ નોટ એઝ ગુડ એઝ ભગવાન. પહેલા તો લેટ મી ક્લેરિફાય, જો કેવડી ભગવાનને આ માઇક જેટલું, આ સ્ટેન્ડ જેટલું ક્લિયરલી જણાય છે ને એટલું આપણને જણાતું નથી. કેમ કે આપણને તો જો આ બહારના જ પરમાણુઓ, એમાં પણ હવે મેટલની કંઈક તો થિકનેસ હશે ને, તો અંદરના પરમાણુઓનું કેવું ફિલિંગ છે, અથવા તો એની થિકનેસ કેટલી છે એ પણ આપણને ખબર નથી. અચ્છા, એ પણ આ જેને ટચ કરીએ છે એ પણ આપણને સ્કંદ રૂપે જણાય છે. આખો એક માસમાં ફિલિંગ આવે છે ને, એના ઇન્ડિવિજ્યુઅલ પરમાણુની કાંઈ ફિલિંગ નથી આપણને. તો કેવલી ભગવાનનું પ્રત્યક્ષ જ્ઞાન તો કંઈક જુદું જ છે. સિમિલરલી અવધિ મનોપર્યાયનું પ્રત્યક્ષ જ્ઞાન કંઈ જુદું છે. હાઉ એવર, બોલવા ચાલવાની ભાષામાં, લૌકિક વ્યવહારમાં આ જાણે પ્રત્યક્ષ જણાયું કે નહીં મને, મેં આને પ્રત્યક્ષ જોયો કે મેં આજે મલાઈને ત્યાં વોટએવર ઓલી જગ્યાએ જોયો, તો એ બાકી જે ઇનડાયરેક્ટ જ્ઞાનથી થોડુંક ડિફરન્શિએટ કરવા એને કીધું સામ વ્યવહારિક પ્રત્યક્ષ. ખ્યાલ આવે છે? આ ક્લિયર થઈ ગયું? ઓકે. હવે જે આ જેટલું આંખેથી જોવું જેટલું પ્રત્યક્ષ છે ને, આ કાનેથી સાંભળવું, નાકેથી સૂંઘવું એ એટલું પ્રત્યક્ષ નથી. ઇટ ઇઝ સ્ટીલ સ્લાઇટલી એઝ નોટ એઝ ક્લિયર એઝ સીઈંગ, લિસનિંગ ઓર સ્મેલિંગ ઓર ટચિંગ વિધાઉટ સીઈંગ ઇઝ સ્લાઇટલી અનક્લિયર. તો એને કહેવાય છે અંશે પ્રત્યક્ષ, અંશે પરોક્ષ, એટલે આમ થોડો અંશથી પરોક્ષ છે. અને આ સંપૂર્ણ પરોક્ષ જેવી રીતના અહીંયા બેઠા બેઠા સમજો કે વિચાર કરીએ છે કે આપણે એક્ઝામ્પલ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કેવું છે, તો એ તો અહીંયા છે નહીં, એનું કઈ આપણે દૂરની કલ્પના કરીએ છીએ, સંપૂર્ણ પરોક્ષ. ખ્યાલ આવે છે? તો એ બેઝિકલી કર્યું શું કે મતિ જ્ઞાનને, જે આપણી જાણવાની શક્તિ છે, એને પ્રોક્સિમિટીના બેઝિસ પર ત્રણમાં ડિફરન્શિએટ કરના છે. હવે ત્રણમાં કરો કે બેમાં કરો, વન ઇન ધ સેમ. ખ્યાલ આવે છે? આ ક્લિયર થયું? ઓકે, ચાલો વાંચીને આગળ વધીએ. મતિ જ્ઞાનના કેટલા ભેદ છે? તો બે, સામ વ્યવહારિક પ્રત્યક્ષ અને પરોક્ષ. સામ વ્યવહારિક પ્રત્યક્ષ કોને કહે છે? કે જે ઇન્દ્રિય અને મનના નિમિત્તના સંબંધે પદાર્થને એક દેશ ભાગને સ્પષ્ટ જાણે તેને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહે છે. આ જાણે મેં એને સ્પષ્ટ જાણ્યો ટચ કરીને, એટલે એને વ્યવહારમાં પ્રત્યક્ષ જેવું એટલે સામ વ્યવહારિક પ્રત્યક્ષ. આગળ વધશું. ઓકે, હવે આપણા મતિ જ્ઞાન ના ભેદ લાસ્ટ ટાઈમ જોઈ લીધા હતા, ફરીથી એને રિવાઇઝ કરીએ. જો મતિ જ્ઞાન ના કેટલા ભેદ, ભેદ કહો કે એક્ચ્યુઅલી ધીઝ આર સિનોનિમ્સ ઇન અ વે. મતિ જ્ઞાન માટે બીજા સિનોનિમસ વર્ડ, તો એના ચાર પ્રકાર, સ્મૃતિ, પ્રત્યવી, તર્ક અને અનુમાન. હવે જો અહીંયા થોડુંક અલગ છે એટલે ફરીથી જોઈએ. અહીંયા મતિ જ્ઞાનના પાંચ પ્રકાર કીધા છે. એક આ સ્મૃતિ, પ્રત્યવી, તર્ક, અનુમાન. આખું નથી લખતો, બુકમાં છે એટલે તમે જોઈ લો. આ ફર્સ્ટ વન છે ને એને કીધું છે મતિ. અગેન મતિ જ્ઞાન એનો એક ભેદ જ મતિ. નહીં નહીં નહીં, દિસ ઇઝ ઓલ સુમતિ જ્ઞાન. મિથ્યા જ્ઞાન ઇઝ નોટ આઉટ ઓફ પિક્ચર. સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે વી આર હિયર ઇન સુમતિ. ઇન સુમતિ દેર આર ફાઈવ સિનોનિમ્સ. ખ્યાલ આવે છે? હા, પણ સુમતિ ના, આપણે ઘણું બધું આમાં ખાલી મતિ જ્ઞાન ના જ હવે ઇનર જઈએ છે. નથી થતું અપ્લાય. જો આ આખું છે ને આપણે એક હાઈ લેવલ ઈગલ આઈ વ્યૂ જોઈ લીધું, બરાબર. પણ હવે એમાંથી આ બુકમાં ખાલી મતિ જ્ઞાન ની જ ચર્ચા છે. બીજું શુદ્ધ જ્ઞાન, અવધિ, મનોપર્ય, કેવલ અને આ ત્રણ એની આ બુકમાં ચર્ચા જ નથી. કેમ કે આના પછી આ ડાયરેક્ટ ચારિત્ર ગુણમાં જશે. ખ્યાલ આવે છે કે નહીં? હવે આ શાસ્ત્રમાં બધાની ચર્ચા છે, એટલે હું એને લઈને આવ્યો છું. આ મતિ જ્ઞાનના ભેદ પ્રભેદ, એના પછી શુદ્ધ જ્ઞાનના ભેદ પ્રભેદ, અવધિ જ્ઞાન, એ બધું આમાં આપેલું છે. તો તમારે ડિટેલમાં સ્ટડી કરવું હોય તો તમે આમાંથી સ્ટડી કરજો. આપણે અહીંયા કવર નહીં કરીએ, કેમ કે આપણે જયારે આ ગુણોની ચર્ચા કરી ને તો જ્ઞાન ગુણના ભેદ પ્રભેદ એમાં પાંચ પર્યાયો ત્યારે જોઈ લીધી આપણે. અને ત્યારે આપણે અવધિ જ્ઞાનના રુજુ, સોરી, દેશાવધિ, પરમાવધિ, સર્વાવધિ એ બધા આપણે ભેદ જોયા હતા ત્યારે. હવે એને ફરીથી રિપીટ નથી કરવું. ચાલો, તો અહીંયા અગેન મતિ જ્ઞાનના ત્રણ પ્રકાર એ આપણે અહીંયા જોઈ લીધા. હવે એના જ અલગ એંગલથી બીજા પાંચ પ્રકાર, અને એના જ બીજા હજી એંગલથી બીજા ચાર કેસ એ પણ લખી નાખીએ સાથે સાથે. હવે મતિ કહો એટલે તું મતિ સમજી લેજો, રાઈટ? આ બુકમાં આપ્યા છે, જુઓ. નથી લખી નાખો, હું કહું છું. પહેલું મતિ, પછી સ્મૃતિ, પછી પ્રત્યભી જ્ઞાન, પ્રત્યભી જ્ઞાન, પછી તર્ક અને અનુમાન. અનુમાન બરાબર, અનુમાન અનુમાન ઇમેજિન કરો અનુમાન. અને બીજા ચાર છે અવગ્રહ, ઈહા, અવાય ને ધારણ. આ તો આપણને ખબર છે, અવગ્રહ, ઈહા, અવાય અને ધારણ. હવે આ બધાના ભેદ પ્રભેદ પાડવાનો કોઈ કઈક એંગલ હોય ને, જેવી રીતે આ કેવું છે કે પ્રોક્સિમિટી ના એંગલ પરથી આ ત્રણ ભેદ પડ્યા. આ છે ને ક્રમના એંગલથી, ક્રોનોલોજીમાં કેવી રીતના જ્ઞાન થાય છે એના એંગલથી ચાર ભેદ પડ્યા. અને આ એ મતિ જ્ઞાનની અલગ અલગ પ્રકાર છે કે આ જાતનું જ્ઞાન થવું, ઓલી જાતનું થવું, એ આપણે હમણાં જોઈએ છીએ કે કઈ જાતનું જ્ઞાન ને મતિ જ્ઞાન કહેવાય. જો સૌથી પહેલા આ મતિ જ્ઞાન કે વર્તમાનમાં આ ઇન્દ્રિય અને મનના નિમિત્તે મેં કોઈ નવી વસ્તુ જાણી. સપોઝ કે આ પાનું મેં ફરાવ્યું, અને આપણે ઓલું વેન વી વર સ્કૂલ કિડ્સ ઓલું મોર પીછી મૂકતા હતા બુકમાં. આઈ ડોન્ટ નો કેમ મૂકતા હતા, પણ મૂકતા હતા. તો સપોઝ આઈ ડોન્ટ નો વેર ઇટ ઇઝ, પણ મેં આ પાનું ફરાવ્યું અને અહીંયા દેખાય, રાઈટ. તો વર્તમાનમાં એ મોર પીછીને મેં આંખના માધ્યમથી જાણ્યું એ જ્ઞાન ને આ મતિ જ્ઞાન છે. એટલે ઇટ સેમ એઝ મતિ જ્ઞાન બેઝિકલી, કેમ કે ધીઝ આર ડિફરન્ટ ટાઈમ કોન્ટેક્ટ. કે આ પૂર્વનું જાણેલું જ્ઞાન એવું બધી હોય, એટલે આને વર્તમાનને જુદું પાડી નાખ્યું. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? કેમ કે આ બધું છે ને ભૂતકાળની વાત આવશે હવે, એટલે આને વર્તમાનમાં એને જુદું પાડ્યું આ બુકમાં. હવે આગળ, હવે સ્મૃતિ. સ્મૃતિ કોને કહેવાય? એ તો આપણને ખબર છે ને, મેમરી. કે જૂની વસ્તુ કોઈ યાદ હોવી એને સ્મૃતિ. હવે આ સ્મૃતિ જ્ઞાન જે છે એ પણ એક જાતનું મતિ જ્ઞાન છે. સ્મૃતિ છે ને એ પણ એક જાતનું મતિ જ્ઞાન છે. અગેન લેટ્સ ડાયગ્રેસ અ લિટલ બિટ અને કમ બેક. આ પણ આપણે વાત પહેલા થઈ ગઈ છે. કોઈ પણ જ્ઞાન હોય ને એના બે પ્રકાર છે. કોઈ પણ એટલે સમજો આખું ટોટલ જ્ઞાન આપણી પાસે અવેલેબલ છે ને જે પણ, એના બે પ્રકાર. એક કહેવાય લબ્ધ જ્ઞાન અને બીજું કહેવાય ઉપયોગ જ્ઞાન. એક કહેવાય લબ્ધ જ્ઞાન અને બીજું કહેવાય ઉપયોગ. લબ્ધ એટલે અવેલેબલ, લબ્ધી મારી પાસે કેટલું અવેલેબલ છે. આપણા બધાનું કંઈક ને કંઈક પોટેન્શિયલ છે ને, કે કોણ કેટલું શાર્પ છે, તો એ અવેલેબલ જ્ઞાનને લબ્ધ જ્ઞાન કહેવાય. અને વર્તમાનમાં આપણે કેટલું યુઝ કરીએ છીએ આ મોમેન્ટ પર, કઈ સો વી હેવ મેમરી ઓફ આપણું એજ્યુકેશન, આપણા પાસ્ટ એક્સપિરિયન્સીસ, ક્યાંય પણ ફરવા ગયા હોય એ બધું, અથવા જે શાસ્ત્ર વાંચ્યા હોય બધું, તે બધાનું જ્ઞાન પડેલું છે ને અંદર. એમાંથી વર્તમાનમાં શું યુઝ કરીએ છીએ? તો ખાલી પ્રશ્નોત્તર માળાનું જ્ઞાન યુઝ કરીએ છીએ. બરાબર, સમય સારાથી ભણ્યું હોય, આપણે આની પહેલા જૈન તત્વો પરિચય ભણ્યું, તે બધું બેકગ્રાઉન્ડમાં પડેલું છે. તો જે બેકગ્રાઉન્ડમાં પડેલું એને લબ્ધ જ્ઞાન, વર્તમાનમાં યુઝ કરીએ છીએ ઉપયોગ જ્ઞાન. બરાબર. હવે એવી જ રીતે વર્તમાનમાં જે ઉપયોગમાં જણાય છે, એટલે વર્તમાનમાં જાણ્યું એને કીધું મતિ જ્ઞાન, રાઈટ. અને લબ્ધમાં જે બેકએન્ડ પર પડ્યું હતું એ બેકએન્ડ નું ફરીથી યાદ આવવું, આમાંથી આમાં પુલ આઉટ કરવું, એને સ્મૃતિ કહેવાય. ખ્યાલ આવે છે? કે ક્યારે આપણા સ્ટોરેજમાં પડ્યું તો એને રેમમાં આપણે પુલ આઉટ કર્યું, તો એને સ્મૃતિ જ્ઞાન કહેવાય. જો ડેફિનેશન શું છે? પહેલા જાણેલા, સાંભળેલા કે અનુભવ કરેલા પદાર્થનું વર્તમાનમાં સ્મરણ થાય તે સ્મૃતિ જ્ઞાન. જાણેલા, સાંભળેલા, અનુભવેલા અથવા વોટ એવર ફીલ કરેલા કે બધું સમજી લેવાનું. હવે આગળ પ્રત્યભી જ્ઞાન. ડેફિનેશન જોઈ લે. વર્તમાનમાં કોઈ પદાર્થને જોતા આ પદાર્થ તે જ છે કે જેને પહેલા જોયો હતો, એ રીતે સ્મરણ અને પ્રત્યક્ષના જોડરૂપ જ્ઞાનને પ્રત્યભી જ્ઞાન કહે છે. તો બહુ સિમ્પલ છે ને. જો વર્તમાનમાં કોઈ વસ્તુને જાણી, સપોઝ એ, અને પહેલા પણ એ આપણે જાણ્યું હતું ક્યારેક, તો આ વર્તમાનમાં જાણીએ છીએ અને આને અહીંયા પુલ આઉટ કર્યું અને આ બે તો સેમ જ છે, એવું કો રિલેશન વાળું જ્ઞાન એને કહેવાય પ્રત્યભી જ્ઞાન. સો બેઝિકલી પ્રત્યભી જ્ઞાન ઇઝ અ કોમ્બિનેશન ઓફ સ્મૃતિ અને મતિ. કોમ્બિનેશન ઓફ સ્મૃતિ અને મતિ. ખ્યાલ આવે છે? વર્તમાનમાં જાણ્યું અને ભૂતકાળની સ્મૃતિ હતી એને પણ વર્તમાનમાં લઈ આવ્યા અને કો રિલેટ કર્યું કે આ તો બે સેમ જ છે, ઓર સેમ નથી ફોર ધેટ મેટર, એ પણ પ્રત્યભી જ્ઞાન છે. ખ્યાલ આવે છે કે નહીં? કોઈ પણ જૂની વસ્તુને અને વર્તમાનને પ્રેઝન્ટમાં કમ્પેર કરીએ એને પ્રત્યભી જ્ઞાન કહેવાય છે. એક્ઝેક્ટલી. એટલે તો અહીંયા એ કહે છે કે જો કે આ બધાનો અર્થ ભેદ છે, પણ પ્રસિદ્ધ રૂઢિના બળથી તે મતિના નામાંતર કહેવાય છે. એ મતિ જ્ઞાનના જ બીજા નામ છે.
Then you have to meet in the line.
Correct. જે રીતના ફોન વાગ્યો એ આપણે જાણ્યો એટલે મતિ જ્ઞાન થઈ ગયું. અહિયાં એ સામ વ્યવહારિક પ્રત્યક્ષ કરેક્ટ. હવે એ બે ને કમ્પેર કર્યો કે અરે આ તો મારી જ રિંગ છે, તો મારી કોની રિંગ? એ આપણા પહેલા સ્મૃતિમાં રહેલી છે ને, પહેલા પડેલું છે. તો એ પહેલા પડ આજે આપણે બધાએ પણ કમ્પેર કર્યો કે આ મારી રિંગ નથી, એટલે આપણી રિંગ આપણા સ્મૃતિમાં પડી છે, વર્તમાનમાં એ રિંગને સાંભળી અને બેને કમ્પેર કર્યો. એટલે એકચ્યુઅલી ઇટ ઇઝ જસ્ટ અ પ્રોસેસ ઓફ જ્ઞાન. પણ એ પ્રોસેસના અમુકમાં હવે ખાલી આ પ્રત્યક્ષ થતું નથી, અમુકમાં ખાલી સ્મૃતિ જ થાય છે કે યુ આર સિટિંગ અને યુ આર રિમેનિસિંગ ઓલ્ડ થિંગ્સ, કે આપણે અહીંયા ફરવા ગયા હતા, આપણે આમ કર્યું હતું, તેમ કર્યું હતું. યુ આર જસ્ટ રિમેનિસિંગ, દેર ઇઝ નથિંગ ટુ કમ્પેર. એટલે એને થોડું ડિફરન્શિયેટ કરી નાખવા માટે એને બે માં ભેદ પાડી દીધા. પણ એક રીતે દે આર ઓલ સિનોનિમસ ટુ ઈચ અધર. ખ્યાલ આવે છે? ઓકે. શેમાં? બુકમાં એના આ અને આ. કરેક્ટ કરેક્ટ. વન ઇઝ એકદમ ડિરેક્ટ અને સેકન્ડ ઇઝ સ્લાઇટલી ઇનડિરેક્ટ. બસ હવે જો આ બધામાં તમે ડિરેક્ટ ઇનડિરેક્ટ ભેદ પાડી શકો. આ બધામાં બે બે ભેદ પાડી શકો કે મતી જે હમણાં વર્તમાનમાં જાણીએ છીએ તો ડિરેક્ટલી જાણીએ છીએ કે થોડું ઇમેજિનેશનથી જાણીએ છીએ, અથવા સ્મૃતિ જે છે તો પહેલા ડિરેક્ટલી જાણ્યું હતું કે ઇનડિરેક્ટલી જાણ્યું હતું? ખ્યાલ આવે છે કે નહીં? એટલે એકચ્યુઅલી તો મતિ જ્ઞાન જે છે આ આખી વસ્તુ એને તમે આમ ભેદ પાડો કે આમ ભેદ પાડો કે અલગ અલગ રીતે સમજાવવાની પદ્ધતિ છે. ઓકે, ચાલો આગળ જઈએ. હવે જો આ તર્ક અને અનુમાન વોઝ સ્લાઇટલી કન્ફ્યુઝિંગ લાસ્ટ ટાઈમ, એને થોડુંક સમજવાની ટ્રાય કરીએ. ઇટ સ્ટીલ રિમેન્સ અ લિટલ બિટ કન્ફ્યુઝિંગ. તર્ક: કોઈ ચિહ્ન દેખીને અહીં તે ચિહ્ન વાળો જરૂર હોવો જોઈએ એવો વિચાર, તે તર્ક છે અથવા ચિંતા છે. ચિંતા એટલે ચિંતા નહીં પણ તર્ક એટલે એ જાતનો વિચાર. આ જ્ઞાનને ઉહાપોહો અથવા ઉહ અથવા વ્યાપ્તિ જ્ઞાન પણ કહે છે. ઉ એટલે વિચાર કરો એમ. જેવી રીતના કંઈક ધુમાડો દેખાય તો ત્યાં અગ્નિ હોવી જોઈએ, આવો લોજિકલી વિચાર કરીને કન્વિન્સ થવું, એને તર્ક જ્ઞાન કહેવાય. બરાબર? અહીંયા પણ જોઈએ, ચિંતન અર્થાત કોઈ ચિહ્નને દેખીને અહીં તે ચિહ્ન વાળો જરૂર હોવો જોઈએ. સેમ જ પેરેગ્રાફ, કોપી પેસ્ટ છે. ઓકે, બરાબર. અને અનુમાન: સન્મુખ ચિહ્નાથી દેખી તે ચિહ્ન વાળા પદાર્થનો નિર્ણય કરવો તેને અનુમાન અથવા અભિનિબોધ કહે છે. ત્યાં સામે આ પેન પડી છે, એને જોઈને અચ્છા આ તો બોર્ડ પર લખવા વાળી પેન છે એવો નિર્ણય કરવો એ અનુમાન જ્ઞાન છે. હવે જો આપણે જેને અનુમાન કહીએ છીએ ને ઇમેજિનેશન, એ અનુમાન જુદું છે, એ શ્રુત જ્ઞાનનો અનુમાન છે. એ શ્રુત જ્ઞાનનો એક ભેદ છે અનુમાન. તો આપણે અત્યારના મતિ જ્ઞાનને સ્ટડી કરીએ છીએ તો અનુમાન શબ્દ ઇઝ સ્લાઇટલી મિસલીડિંગ. પણ અહીંયા અનુમાન એટલે શું? કે આ સામે વસ્તુ પડી છે એનાથી અનુમાન કરવું. જેવી રીતના આ ચાવી પડી છે તો એ બે ચાવીને જોઈને મેં અનુમાન કર્યું કે એક ઘરની ચાવી છે ને એક બાઇકની ચાવી છે. બરાબર? વસ્તુને જોઈને એનું અનુમાન કરવું, અનુમાન એટલે અનુમાન નહીં પણ એના થોડું કોરિલેશનથી એને જાણવું કે આ આની વસ્તુ છે. દેટ ઇઝ ફોલિંગ ઇન મતિ જ્ઞાનનું અનુમાન. ઓલું અનુમાન કેવું છે કે ઓકે આ વસ્તુથી કોઈ બીજી વસ્તુનું અનુમાન કરવું એ શુદ્ધ જ્ઞાન નું અનુમાન છે. જેવી રીતે આપણે નોર્મલી અનુમાન કોને કહીએ કે સમજો મને અહીંયાથી ઘરે ચાલતા 10 મિનિટ લાગી, તો 10 મિનિટ લાગી એટલે ડિસ્ટન્સ કદાચ 1 કિલોમીટર હશે. રાઈટ? તો આપણે કોરિલેટ શું કર્યું? એ ટાઈમને આપણી વોકિંગ સ્પીડ સાથે કોરિલેટ કરીને એનાથી ડિસ્ટન્સનું એસ્ટિમેશન કર્યું. જ્યાં પણ એસ્ટિમેશન આવે ને થોડુંક, ઇટ ઇઝ અ લૂઝ કેલ્ક્યુલેશન, સ્લાઇટ એસ્ટિમેશન, એ શ્રુત જ્ઞાનનું અનુમાન છે. એ અનુમાન એટલે ઇમેજિનેશન જેવું, એ સ્લાઇટલી અનક્લિયર વસ્તુ છે. આ જે અનુમાનની વાત કરીએ છીએ એ તો વેરી ક્લિયર, આ વસ્તુ જોઈને આ આની જ વસ્તુ છે. ખ્યાલ આવે છે? આ જોઈને, આ તો બોર્ડ પર જ લખવાની પેન છે, જોઈને ખબર જ પડી જાય, પણ એને પણ અહીંયા અનુમાન કહેવાય છે. ખ્યાલ આવે છે? હવે તર્ક અને અનુમાન થોડું કન્ફ્યુઝિંગ લાગતું હશે, પણ એમાં ડિફરન્સ શું છે કે આ વસ્તુ જોઈને આ વસ્તુનો જ નિર્ણય કરવો એને અનુમાન કહેવાય, અને કોઈ ધુમાડો આદિ જોઈને ત્યાં અગ્નિ હોવી જોઈએ એવું લોજિકથી નિર્ણય કરવો એને તર્ક કહેવાય. ખ્યાલ આવે છે? થોડુંક એ થોડું કન્ફ્યુઝિંગ જ છે. એકચ્યુઅલી બેવ સિમિલર જ લાગે છે, કેમ કે કન્ફ્યુઝિંગ જ છે. હા, એમાં શું છે, એમાં શું છે, ત્યાં ઓલો વ્યાપ્તિ સંબંધ છે, ત્યાં ઓલો વ્યાપ્તિ સંબંધ છે. જેવી રીતના કોઈ કપલ હોય અને હંમેશા સાથે જ રહેતા હોય, તો આપણે એક જણને જોઈએ અને નિર્ણય કરીએ કે ના, બીજો પણ હોવો જોઈએ, તો એ તર્ક છે. કેમ કે એમાં કોઈક લોજિકલ રીઝન છે કે બેવ સાથે જ હોય છે અને આવું છે. ના, શુદ્ધ જ્ઞાન નો થાય, કેમ કે શુદ્ધ જ્ઞાનમાં તો થોડું ઇમેજિનેશન જેવું અનુમાન છે. હા, એ બે અલગ વસ્તુ છે. ધુમાડો જોઈને નક્કી કર્યું ફાયર હશે, તો એમાં ઓલો વ્યાપ્તિ સંબંધ છે કે જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ફાયર હોવી જ જોઈએ. તો એ લોજિકલ રીઝનિંગ થી વિચાર કરીને આપણે નિર્ણય કર્યો કે અહીંયા ફાયર હશે, એ તર્ક છે. અને ફાયર ને જોઈ અને ધુમાડો થશે, એ વસ્તુ તો કારણ કાર્ય સંબંધ છે ને, એટલે તર્ક નથી. હા, એક મિનિટ, વન એટ અ ટાઈમ. શું કહો છો? હા, એટલે આ તો કોમન ઓલામાં, હવે એવી સ્પેશિયલ ઓલું ગન ને એવું બધું હોય એમાં ધુમાડો ના. ખ્યાલ આવે? જો હવે આમાં છે ને, હું અમુક બેટર એક્ઝામ્પલ ફાઇન્ડ આઉટ કરી આવી, ક્યાંક બીજે લિટરેચરમાં આ બેને ડિફરન્શિએટ કરવા કોઈ બેટર એક્ઝામ્પલ હશે તો આઈ ફાઇન્ડ આઉટ. પણ અત્યારના થોડુંક ડિફરન્શિએટ એવી રીતના સમજો કે જ્યાં જ્યાં આવું લોજિકલ રીઝન હોય કે આને કારણે હું, હવે જેવી રીતના કે સપોઝ હા, તો બધું જ કોન્ક્રીટ છે આમાં. ઓલા ઇમેજિનેશન જેવું અનકોન્ક્રીટ નથી, એ શુદ્ધ જ્ઞાન જેવું નથી, એટલે એને સાઈડ પર મૂક્યો. પણ આમાં શું છે કે જેવી રીતના અગ્નિ છે તો ઉષ્ણ હોવી જ જોઈએ, એ અનુમાન છે, એમાં તર્ક છે જ નહીં, કેમ કે એ તો ગરમ દેખાય છે ને એ વસ્તુનો જ નિર્ણય કરી લીધો. ખ્યાલ આવે છે? અને ધુમાડો જોઈને અહીંયા અગ્નિ હોવી જોઈએ તો એ થોડુંક કોરિલેશન થી આપણે જાણ્યું, એ તર્ક છે. હા, બરાબર. આના કોઈ બેટર એક્ઝામ્પલ હું ગોતી આવીશ તો શું એનાથી આપણને થોડું વધારે અપેરન્ટલી સમજાઈ જાય. ખ્યાલ આવે છે? તો જો આ મતિ જ્ઞાન ને એક રીતે સમજવાની બીજી પદ્ધતિ છે. આ મતિ જ્ઞાન ને અલગ અલગ અપેક્ષાએ સમજ્યા, આ મતિ જ્ઞાન ને પ્રોક્સિમિટી થી સમજ્યા, હવે મતિ જ્ઞાન ને ક્રમ થી સમજે. મતિ જ્ઞાન એટલે શું? કે ઇન્દ્રિય અને મનના માધ્યમથી થવા વાળું જ્ઞાન, એને મતિ જ્ઞાન કહેવાય. તો એ મતિ જ્ઞાન થવામાં ચાર સ્ટેપ્સ થાય છે, અવગ્રહ, ઈહા, અવાય અને ધારણ. જ્ઞાનનો પ્રોસેસ શું છે? કે સૌથી પહેલા કોઈ પણ વસ્તુ જણાય તો એનો પહેલા એક સામાન્ય પ્રતિભાસ થાય છે. સામાન્ય પ્રતિભાસ એટલે દેર યુ આર નોટ એબલ ટુ ડિફરન્શિયેટ કે અહીંયા માણસ છે કે શું છે કે કંઈ પણ. દેટ સામાન્ય પ્રતિભાસ ઇઝ કોલ્ડ દર્શન, જે આપણે દર્શન ગુણ કહીએ છીએ ને, એ દર્શન, સામાન્ય અવલોકન એકદમ. એટલે દેર ઇઝ નો ક્વેશ્ચન આસ્ક્ડ, એમ કે જેવી રીતના આપણે અહીંયા હું ઉભો છું, આંખ બંધ કરીને આમ ખોલ્યો અને સડનલી મને આ બધા લોકો દેખાય, પટ્ટી બાંધીને મને લઈ આવ્યા સમજો, અને આ બંધ કઈ કરું સડનલી લોકો દેખાય, તો સૌથી જે પહેલું એક ગ્લિમ્સ પડે, એ ગ્લિમ્સમાં આઈ એમ નોટ ઇવન એબલ ટુ ડિફરન્શિયેટ કે અહીંયા હ્યુમન છે કે વોલ છે કે શું છે, એક જસ્ટ એક સામાન્ય કે એને દર્શન કહેવાય. હવે એ સામાન્યમાં જ થોડુંક વિશેષ થવું કે ઓ અહીંયા કઈ હ્યુમન્સ છે અને આ દિવાલ છે, એ જરાક થોડુંક કંઈક ડિફરન્શિયેટ થવું એને અવગ્રહ કહેવાય. સી ધીસ ઓલવેઝ હેપન્સ ઇન ક્રોનોલોજી, એટલે ઇટ હેપન સો ફાસ્ટ કે વી કાન્ટ રિયલાઇઝ, પણ એવું એક ગ્લિમ્સ થવું એને કહેવાય અવગ્રહ. હવે એમાં થોડુંક વધારે આપણા માઇન્ડમાં ક્વેશ્ચન ઉભો થયો કે આ હ્યુમન છે તો શું આ મેલ છે કે ફિમેલ છે, કે આ પર્સન છે કે ઓલું પર્સન છે, અને એનામાં થોડીક વધારે ક્લેરિટી થવી એ ઈહા છે. અને પછી ચિહ્નથી નક્કી કરવું કે ના આ તો શર્ટ પેન્ટ વાળા છે, આ પંજાબી વાળા છે, એટલે આ જેન્ટ્સ હોવા જોઈએ, આ લેડીઝ હોવા જોઈએ, એવું આખું નિર્ણય કરીને જે ઠોસ જ્ઞાન થયું એને કહેવાય અવાય. અને ઠોસ જ્ઞાનમાં પણ આખું મેમરીમાં બેસી જવું કે હા આજે અહીંયા આ બેઠો તો, અહીંયા આ બેઠો તો, અહીંયા આ પર્સન બેઠો તો, આજે આટલા લોકો આવ્યા હતા, આજે આટલા લેડીઝ આવ્યા હતા, અને કોઈ પૂછે ઘરે જઈને કોણ કોણ લોકો આવ્યા હતા તો એક એક ના નામ સાથે બધું કહી દે, એ છે ધારણા. ધારક લઈ ગયું છે ધારણા, ખ્યાલ આવે છે? એ મતી જ્ઞાનમાં અત્યારે એક્ઝામ્પલ આપ્યું, એ આંખનું આપ્યું કે આંખેથી જોઈને નિર્ણય કરો, અથવા કાનથી સાંભળીને આવો નિર્ણય કરવો, નાકેથી સૂંઘીને આખા પ્રોસેસ થ્રુ જઈને નિર્ણય કરવો. હવે સમજો કે ફોન વાગ્યો, એ જ એક્ઝામ્પલ ફરીથી લઈએ, તો સૌથી પહેલા શું થયું કે રૂમમાં શાંતિ છે અને ફોનની ઘંટડી વાગી, એટલે સૌથી પહેલા સામાન્ય પ્રતિભાસ થયો કે કંઈક થયું, પણ હજી વી આર નોટ ઇવન એબલ ટુ ડિફરન્શિયેટ કે શું થયું, તે દર્શન છે. હવે આ કાનેથી થયું એટલે અચક્ષુ દર્શન છે, ઓલું આંખેથી થયું હતું એટલે ચક્ષુ દર્શન હતું, ખ્યાલ આવી ગયો? ઓકે, પછી આગળ. હવે એમાં થોડુંક આપણને વિશેષ પ્રતિભાસ થયો કે અરે આ તો કંઈક અવાજ છે, બસ એટલો જ અહીંયા છે કે અહીંયા કંઈક અવાજ છે. આ શું અવાજ છે? આ તો કંઈક કંઈક અવાજ અલગ છે, કંઈક ફોનનો અવાજ છે કે શું છે? આમ પ્રશ્ન ઉભો થયો પણ આન્સર હજી નથી મળ્યો. એ હા, ઓ આ તો ફોનનો જ અવાજ છે ને, મારા ફોનની ઘંટડી વાગી. અને કાળાંતરે યાદ રહી જવું કે ઓ એક મહિના પહેલા આ પાઠશાળામાં હું આવી હતી અને અહીંયા મારા ફોનની ઘંટડી વાગી હતી, એવું ધારણામાં બેસી જવું, યાદ રહી જવું, એને કહેવાય ધારણા. ખ્યાલ આવે છે? હવે એક એક્ઝામ્પલ એવી રીતના, આઈ વોન્ટ ટુ પ્રૂવ કે ધીસ ઇઝ ક્રોનોલોજીકલ. સપોઝ આપણે અહીંયાથી રસ્તામાંથી ઘરે ગયા, તો ઘરે જતા આપણે ગાડીમાં ઘરે જઈએ છીએ સમજો, તો અહીંયાથી ગાડીમાં બેઠા અને સ્ટેરિંગ વ્હીલ હાથમાં લીધું, સ્ટેરિંગ વ્હીલ બહુ ગરમ છે, બહુ ગરમીમાં ગરમ થઈ ગયું. પછી આપણે ચલાવતા ગયા ઘરે, એમાં કંઈક રિક્ષાઓ આવીને કંઈક માણસો આવ્યા ને કંઈક ઓન વાગ્યા ને બધું થયું, બરાબર. હવે આપણે રસ્તો કંઈક સિગ્નલ આવ્યા, કંઈક ક્રોસ કર્યું, કંઈક ઓવરટેક કર્યું ને કંઈક કરીને આપણે ઘરે પહોંચી ગયા. એમાંથી હવે આપણને ઘરે પહોંચ્યા અને કોઈ પૂછે કે ભાઈ રસ્તામાં શું થયું, તો કેટલી વસ્તુ આપણને યાદ રહે? અમુક જે કંઈક મેજર વસ્તુ થઈ હોય ને એ યાદ રહી જાય, બાકી એ બધી વસ્તુ યાદ રહેતી નથી. હવે સ્ટિયરિંગ વ્હીલ ગરમ થઈ ગયું હતું, અથવા આપણે બેઠા ત્યારે સીટનું ફિલિંગ કેવી હતી, આવી બધી વસ્તુ કંઈ થોડી યાદ રહે. દરવાજો બંધ કર્યો તો એનો અવાજ કેવો આવ્યો હતો, ખ્યાલ છે? ખ્યાલ આવે છે કે નહીં? આવી બધી વસ્તુ જયારે થાય છે ત્યારે જણાય તો છે, પણ અમુક વસ્તુ અહીંયા જ અટકી જાય છે, અમુક અહીંયા સુધી આવીને અટકી જાય છે, અમુક અહીંયા આવીને અટકી જાય, અમુક અહીંયા આવીને એક્સેટ્રા એક્સેટ્રા, ખ્યાલ આવે છે? હવે સમજો કે આપણે ઓલું મિરરમાં લટકાવે ને કંઈક, તો કોઈકે કંઈક લટકાવ્યું છે. હવે આપણે ગાડી ચલાવીએ છીએ અને ઓલો ખાડો આવ્યો, એ ખાડો આવ્યો એટલે ઓલું આમ થયું અને આવીને આપણા હાથને ટચ થઈ ગયું, અને ટચ થઈને વયું ગયું, બરાબર. તો જ્યારે ટચ થયું ત્યારે જણાય છે કે નહીં? આપણને જણાય છે. ઘણીક વાર કદાચ ફિલિંગ આવી જાય છે, પણ પછી બીકોઝ વી આર લુકિંગ એટ ધ રોડ એના પર ધ્યાન નથી એટલે વયું ગયું. એટલે ઘણી વાર એ પણ નથી થતું કે આ શું ટચ થઈ ગયું, ખ્યાલ આવે છે? હવે જેવી રીતના આઈ એમ ટોકિંગ, તો વાઇલ આઈ એમ ટોકિંગ આ પેન હાથમાં છે,
તો એનું સ્પર્શનું જ્ઞાન થાય છે કે નહીં? થાય છે. પણ આ તો જયારે મારું અટેન્શન ત્યાં ગયું ત્યારે ખબર પડી ગયો, આનું ફિલિંગ, આનું સ્પર્શનું જ્ઞાન મને થાય છે. હવે આ પગની નીચે કાર્પેટ છે, તો કાર્પેટનું જુદું અને માર્બલનું જુદું ફીલ, સ્પર્શ છે, ખબર પડે છે કે નહીં? ખબર પડે છે. પણ એ અહીંયા આવીને અટકી જાય છે, ઇટ ડઝન્ટ ગો ફર્ધર, કેમ કે અત્યાર માટે એના પર મારું અટેન્શન નથી. હવે સપોઝ હું માઇકને ટચ કરીને, સ્ટેન્ડને ટચ કરીને આવ્યો હતો, પણ હવે એનું ફિલિંગ કેવું મેં જાણ્યું તું મને યાદ છે? તો આઈ ડોન્ટ રિમેમ્બર. હવે અથવા જ્યારે ટચ કર્યું ત્યારે હું શું બોલ્યો હતો, એના કયા કયા એટ્રીબ્યુટ બોલ્યો હતો, નાઉ આઈ ડોન્ટ રિમેમ્બર. તો ધારણા સુધી નથી ગયું, પણ ત્યારે નિર્ણય પક્કો હતો કે આજે આ ઠંડુ જ છે, ખરબચડું જ છે, યાદી યાદી. ખ્યાલ આવે છે કે નહીં? એટલે ઘણી વસ્તુ વી આર ટોકિંગ લોજિકલી. સપોઝ કે ભાઈ આજે જમવામાં શું બનાવ્યું છે, અને તમે કહેશો આજે પૂરી છે, રસ છે, આ છે, તે છે, બરાબર? તો મેં જાણ્યું કે ન જાણ્યું? જાણ્યું ને. હવે એણે જે જે આઈટમ કીધી એ સાંભળીને મારા જ્ઞાનમાં ક્લિક પણ થઈ કે નહીં? એનું પિક્ચર પણ બની ગયું કે નહીં? એ બધું જાણ્યું લોજિકલી. પણ હવે ઘરે જઈને કોઈ પૂછે શું બનાવ્યું છે તો યાદ નથી. યાર કંઈક તો હવે પૂરી ને રસ ને એ બે યાદ રહી જાય, શાક બાક યાદ ન રહે. જે આપણને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને યાદ રહી જાય. હા, આ ખ્યાલ આવે છે શું થાય છે? કે એ વસ્તુ ધારણા સુધી પહોંચી નથી. જે વસ્તુ અત્યારના સાંભળી નિર્ણય વ્યવસ્થિત કરેલો અવાજ સુધી પહોંચી ગયું, પણ ધારણા સુધી પહોંચ્યું નથી. હવે આપણે સ્કૂલમાં કેટલીય વસ્તુ ભણ્યા હશો, બુક્સમાં, ખ્યાલ આવે છે? જયારે ભણ્યા ત્યારે તો એકદમ ધારણામાં લઈને એક્ઝામ આપી પણ હતી, પણ હવે ધારણાથી ડિલીટ થઈ ગયું. ખ્યાલ આવે છે કે નહીં? તો મતિ જ્ઞાનનો પ્રોસેસ કેવી રીતના કામ કરે છે કે અમુક વસ્તુ અહીંયા પહોંચે છે, અમુક અહીંયા પહોંચે છે, અમુક અહીંયા પહોંચે છે, એવી રીતે. ખ્યાલ આવે? આજે મંદિરના દાદરા ચડ્યા, તો દાદરા ચડ્યા ત્યારે ઓલું હેન્ડરેલ પકડી હતી કે નહીં? પકડી હશે, હવે કોને ખબર, કઈ યાદ થોડી છે. અચ્છા, જયારે ચડીએ છે ત્યારે પણ આપણું અટેન્શન નથી હોતું ઘણી વાર કે પકડી છે કે નથી પકડી, છે કે નહીં? એટલે જાણવાના અલગ અલગ ડેપ્થ છે, અલગ અલગ લેવલ છે. કઈ વસ્તુને ક્યાં સુધી જાણીએ છે એ આપણા ઇન્ટરેસ્ટ લેવલ પર ડિપેન્ડન્ટ છે. ખ્યાલ આવે છે? તો આનું હવે વધારે ડિટેલ છે, આપણે એની પરિભાષા ને બધું નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. આપણો ટાઈમ અહીંયા પૂરો થાય. ચાલો જીનવાની સ્તુતિ કરીએ.
નિજ 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 મેં બતાઈ યહ અનંત ઉપકાર હે, ઇસ હે લીએ જિન વાણી માધો વંદના શત બાર હે.
બોલો જીનવાણી માધ. હમણાં અહીંયા સંભવભાઈના ક્લાસ છે સ્ટોરી ઉપર, કથાનો યોગ ઉપર.